એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જેણે અમેરિકામાં ન્યાય અને સમાનતા વિશેની ચર્ચાને એમ કહીએ કે હચમચાવી દીધી છે.
હા, મિશેલ એલેક્ઝાન્ડરનું પુસ્તક ધ ન્યૂ જીમ ક્રો, માસ ઇન્કાર્સરેશન ઇન ધી એજ ઓફ કલર બ્લાઇન્ડનેસ.
બરાબર. આ પુસ્તક અમેરિકામાં જે લાખો લોકોને જેલમાં ધકેલવામાં આવે છે, એટલે કે સામૂહિક કેદ, એની વાત કરે છે અને ખાસ કરીને આફ્રિકન અમેરિકન સમુદાય પર એની શું અસરો થાય છે એની ઊંડી તપાસ કરે છે.
અને આ વિશે આજે પણ મતલબ બહુ જ પ્રસ્તુત છે. તે આપણને વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર કાયદો બધા માટે સમાન છે? શું એવું બની શકે કે કોઈ વ્યવસ્થા દેખાવમાં તો તટસ્થ લાગે પણ
અંદરખાને ભેદભાવ ચાલુ રાખતી હોય?
બરાબર. ખાસ કરીને જ્યારે સમાજ પોતે રંગભેદહીન હોવાનો દાવો કરતો હોય ત્યારે શું ખરેખર અસમાનતા દૂર થઈ ગઈ છે? આ પુસ્તક આવા આમ તો અઘરા પણ બહુ જ જરૂરી સવાલો ઉઠાવે છે.
તો આ પુસ્તક જેણે લખ્યું છે એ લેખક વિશે થોડું જાણીએ. મિશેલ એલેક્ઝાન્ડર કોણ છે તેઓ?
જો મિશેલ એલેક્ઝાન્ડર એક જાણીતા નાગરિક અધિકાર વકીલ છે અને કાયદાના વિદ્વાન પણ છે.
અચ્છા.
એમનો અનુભવ ખરેખર અનોખો છે. તેમણે પાયાના સ્તરે, મતલબ સામાન્ય લોકો માટે, કાનૂની લડાઈઓ લડી છે અને સાથે સાથે અમેરિકાની જે સર્વોચ્ચ અદાલત છે, સુપ્રીમ કોર્ટ, ત્યાંના એક જજ સાથે પણ કામ કર્યું છે.
ઓ, એટલે બંને બાજુનો અનુભવ છે.
હા, તેમણે ACLO જેવી મોટી સંસ્થામાં વંશીય ન્યાય માટે કામ કર્યું છે, ખાસ કરીને પોલીસ દ્વારા જે વંશના આધારે ભેદભાવ થાય એની સામે લડ્યા છે, અને તેમણે સ્ટેનફોર્ડ જેવી ટોચની યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે.
એટલે એમનો જે દ્રષ્ટિકોણ છે એ કાયદાની બધી બારીકીઓ અને જમીની હકીકત એ બંનેને જોડે છે એમને.
ચોક્કસ. અને એક રસપ્રદ વાત કહું?
હા, કહો ને.
શરૂઆતમાં તો તેઓ પોતે પણ નહોતા માનતા કે અમેરિકાની આખી ન્યાય પ્રણાલી આટલી હદે વંશીય નિયંત્રણનું સાધન હોઈ શકે.
ઓ,
પણ પછી એમના પોતાના સંશોધન, એમના વકીલાતના અનુભવો, એ બધાએ તેમને આ આમ તો ચોંકાવનારા નિષ્કર્ષ પર પહોંચાડ્યા, એટલે એમની વાતમાં વજન આવે છે.
બરાબર. તો પછી આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એલેક્ઝાન્ડર શું કહેવા માંગે છે?
એમની મુખ્ય દલીલ ખરેખર વિચારવા જેવી છે. તે કહે છે કે અમેરિકાએ ગુલામી અને પછી આવેલા જૂના જેમક્રો કાયદા, જે ખુલ્લેઆમ વંશીય ભેદભાવ કરતા હતા, એ પછી વંશીય ભેદભાવની જે વ્યવસ્થા હતી એનો અંત નથી લાવી દીધો.
અંત નથી લાવ્યો તો શું કર્યું છે?
ફક્ત એને નવું સ્વરૂપ આપ્યું છે, રીડિઝાઇન કરી છે એમ કહી શકાય.
રીડિઝાઇન કેવી રીતે?
તેમના મતે આજે સામૂહિક કેદની પ્રથા છે, જે ખાસ કરીને 70 અને 80ના દાયકામાં શરૂ થયેલા વોર ઓન ડ્રગ્સને કારણે આટલી મોટી બની, એ જ જૂના ભેદભાવનું આધુનિક સ્વરૂપ છે.
એટલે કે નામ બદલાયું પણ કામ એ જ રહ્યું.
દેખીતી રીતે કાયદા રંગભેદહીન છે, બધા માટે સરખા છે, પણ પરિણામ તો વંશીય ભેદભાવ જ લાવે છે. બિલકુલ. આ નવી સિસ્ટમ કાગળ પર ક્યાંય રંગ કે જાતિનો ઉલ્લેખ નથી કરતી, પણ તે લાખો આફ્રિકન અમેરિકનોને એકદમ પદ્ધતિસર રીતે શિક્ષણ, રોજગાર, રહેઠાણ, મત આપવાના અધિકાર આ બધાથી વંચિત રાખે છે
અને એમને જાણે કાયમી બીજા દરજાના નાગરિક બનાવી દે છે.
હા, પુસ્તકનો મુખ્ય હેતુ આ છુપાયેલી પણ અત્યંત અસરકારક વ્યવસ્થાને ઉજાગર કરવાનો છે. અને પેલું જે પોસ્ટ રેશિયલ અમેરિકાનો ખ્યાલ છે કે હવે વંશીય ભેદભાવ રહ્યો નથી, એને પડકારવાનો છે.
એટલે એ ઇતિહાસ, કાયદો, રાજકારણ બધું જોડીને આખી વાત સમજાવે છે.
બરાબર.
ચાલો આ મુદ્દાને થોડો વધુ ઊંડાણથી સમજીએ. પુસ્તક આ સિસ્ટમના ઐતિહાસિક મૂળ વિશે શું કહે છે અને પેલું ડ્રગ્સ સામેનું યુદ્ધ, એની શું ભૂમિકા હતી? પુસ્તક બતાવે છે કે અમેરિકામાં વંશીય નિયંત્રણની રીતો કેવી રીતે સમય સાથે બદલાતી રહી છે. જો ગુલામી ગઈ,
હા,
તો પછી જીમક્રો કાયદા આવ્યા, જેણા કાયદેસર રીતે અશ્વેત લોકોને અલગ રાખ્યા, બીજા દરજાના ગણ્યા.
બરાબર.
પછી 1960ના દાયકામાં નાગરિક અધિકાર ચળવળ થઈ અને જીમક્રોનો અંત આવ્યો, ત્યારે લાગ્યું કે હવે સમાનતા આવશે. પણ થયું શું? એના જવાબમાં રાજકીય નેતાઓએ કાયદો અને વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડરનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું.
અચ્છા, આ કાયદો અને વ્યવસ્થાની વાત એ કઈ રીતે વંશીય મુદ્દા સાથે એમ કે જોડાયેલી હતી.
વાત એમ હતી કે એ સમયે ખાસ કરીને રિચાર્ડ નિક્સન જેવા નેતાઓએ એક રણનીતિ અપનાવી જેને સધર્ન સ્ટ્રેટેજી કહેવાય છે.
સધર્ન સ્ટ્રેટેજી,
હા. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ગોરા મતદારોના મનમાં જે વંશીય ડર કે પૂર્વગ્રહો હતા એનો ઉપયોગ કરીને રાજકીય ફાયદો ઉઠાવવાનો. નાગરિક અધિકાર માટે જે દેખાવો થતા હતા કે શહેરોમાં જે અશાંતિ હતી એને સીધી ગુનાખોરી સાથે જોડી દેવામાં આવી.
એટલે ભાષા ભલે રંગભેદહીન રાખી પણ નિશાન કોણ હતું એ સ્પષ્ટ હતું.
બરાબર. અને આ જ માહોલમાં ડ્રગ્સ સામેના યુદ્ધની ઘોષણા થઈ.
તો શું આ યુદ્ધ ખરેખર ડ્રગ્સની સમસ્યા વધી ગઈ હતી એટલે શરૂ થયું હતું કે પછી એનું કારણ બીજું હતું?
એલેક્ઝાન્ડરની દલીલ મુજબ કારણ રાજકીય વધુ હતું. તે કહે છે કે આ યુદ્ધ ડ્રગ્સનો ઉપયોગમાં કોઈ અચાનક મોટો ઉછાળો આવ્યો હતો એના પ્રતિભાવમાં નહોતું.
તો પછી?
પણ તે આફ્રિકન અમેરિકન સમુદાયોને નિશાન બનાવવા અને તેમને ગુનાખોરી સાથે સાંકળી લેવાનું એક શક્તિશાળી સાધન બની ગયું. અને આ માટે કાયદામાં પણ એવા ફેરફારો કરાયા જેણે પોલીસને વધુ પડતી સત્તા આપી દીધી.
કેવા ફેરફારો? દાખલા તરીકે?
જેમ કે બંધારણમાં જે રક્ષણ છે, ચોથો સુધારો જે ગેરવાજબી શોધખોળ સામે રક્ષણ આપે છે એને નબળું પાડતા કોર્ટના નિર્ણયો આવ્યા.
અચ્છા,
આનાથી શું થયું? પોલીસ માટે બહુ સહેલું થઈ ગયું. કોઈ નાનો ટ્રાફિક નિયમનો ભંગ થયો હોય એવા બહાના હેઠળ કોઈને પણ રોકી શકાય, ખાસ કરીને લઘુમતી સમુદાયના લોકોને, અને પછી ડ્રગ્સ માટે એમની તલાશી લઈ શકાય, ભલે એમનો અસલી ઈરાદો વંશીય પૂર્વગ્રહ પર આધારિત હોય. આને પ્રીટેક્સ્ટ સ્ટોપ્સ કહેશે.
એટલે બહાનું બીજું પણ નિશાન કોઈ બીજું. અને બીજું શું થયું?
પોલીસ દળોનું લશ્કરીકરણ થયું, મતલબ એમને વધુ શસ્ત્રો, વધુ સાધનો મળ્યા, જાણે કોઈ યુદ્ધ લડવા જતા હોય.
હા, એવું તો સાંભળ્યું છે.
અને સાથે જ સિવિલ એસેટ ફોફીચર જેવા કાયદા આવ્યા. આ બહુ ગંભીર છે. આનાથી પોલીસ માત્ર શંકાના આધારે લોકોની સંપત્તિ, ગાડી, પૈસા, ઘર જપ્ત કરી શકે છે, ભલે એમના પર ગુનો સાબિત થાય કે ન થાય.
શું વાત કરો છો, ગુનો સાબિત થયા વગર?
હા. અને આનાથી પોલીસને ડ્રગ્સના કેસ પકડવા માટે સીધું આર્થિક પ્રોત્સાહન મળ્યું. અને આ બધી કાર્યવાહી મોટાભાગે ગરીબ લઘુમતી વિસ્તારોમાં જ કેન્દ્રિત થઈ. આ બધાએ મળીને સામૂહિક કેદ માટેનું આખું મેદાન તૈયાર કરી દીધું.
આ તો ખરેખર ચોંકાવનારું છે. આ તો થઈ સિસ્ટમની શરૂઆત અને એના કારણો. હવે એ કામ કેવી રીતે કરે છે અને એના પરિણામો શું આવે છે? પુસ્તક કહે છે કે એવી માન્યતા ખોટી છે કે આફ્રિકન અમેરિકનો વધુ ગુના કરે છે એટલે વધુ જેલમાં છે. તો પછી સત્ય શું છે? આ મુદ્દો પુસ્તકનો ખૂબ જ ક્રાંતિકારી મુદ્દો છે એમ કહી શકાય. જો આંકડા શું બતાવે છે કે ડ્રગ્સનો ઉપયોગ અને વેચાણ એ લગભગ બધી જ જાતિના લોકો, ગોરા હોય કે અશ્વેત, લગભગ સરખા દરે કરે છે.
સરખા દરે? તો પછી જેલમાં આટલો મોટો તફાવત કેમ?
કારણ કે અસમાનતા ગુનાખોરીના દરમાં નથી, અસમાનતા છે કાયદાના અમલીકરણમાં. મતલબ કાયદો કોના પર વધુ કડકાઈથી લાગુ પાડવામાં આવે છે એમાં ભેદભાવ છે.
એટલે કે ડ્રગ્સ ભલે બધા વાપરતા હોય પણ પકડાય છે અમુક લોકો જ.
બરાબર. પોલીસ અને બીજી એજન્સીઓ એમનું ધ્યાન અને એમના સંસાધનો એ ગરીબ લઘુમતી વિસ્તારોમાં જે ખુલ્લા બજારોમાં ડ્રગ્સની લેવેચ થાય છે એના પર વધુ કેન્દ્રિત કરે છે. જ્યારે કોલેજ કેમ્પસમાં કે પછી શ્રીમંત વિસ્તારોમાં આવી જ પ્રવૃત્તિ થતી હોય તો એના પર એટલું ધ્યાન નથી અપાતું. આ જે પસંદગીયુક્ત અમલીકરણ છે એ જ અસમાનતાનું મૂળ કારણ છે.
અને આખી પ્રક્રિયામાં જે સરકારી વકીલો હોય છે, ફરિયાદી પક્ષ, એમની શું ભૂમિકા હોય છે?
એમની ભૂમિકા તો ખૂબ જ શક્તિશાળી હોય છે. એમની પાસે એમ કહીએ કે લગભગ અમર્યાદિત સત્તા હોય છે. કોના પર કેસ ચલાવવો, કયા આરોપો મૂકવા અને કેટલી સજાની માંગણી કરવી, આ બધું એમના હાથમાં હોય છે.
અચ્છા.
અને સાથે સાથે ફરજિયાત લઘુત્તમ સજા જેવા કાયદા હોય છે. આનો મતલબ શું? કે અમુક ગુના માટે કોર્ટે ઓછામાં ઓછી આટલી સજા તો કરવી જ પડે એ નક્કી હોય છે.
એટલે જજ પાસે પણ બહુ વિકલ્પ ના રહે.
બરાબર. અને આનો ડર એટલો હોય છે કે મોટાભાગના આરોપીઓ 90%થી પણ વધુ સુનાવણી પહેલાં જ પોતાનો ગુનો કબૂલી લે છે, ભલે ઓછો ગંભીર ગુનો હોય અને ભલે એ પોતાને નિર્દોષ માનતા હોય. આને પ્લી બાર્ગેન કહેવાય.
કેમ આવું કરે?
કારણ કે જો તેઓ કેસ લડે અને હારી જાય તો પેલી ફરજિયાત લઘુત્તમ સજાને કારણે સજા બહુ જ લાંબી થઈ શકે છે, એટલે એના કરતાં ઓછી સજા સ્વીકારી લેવી વધુ સલામત લાગે.
અને જો કોઈ વ્યક્તિ આ સિસ્ટમમાં વંશીય ભેદભાવ થઈ રહ્યો છે એવું કહીને કોર્ટમાં જાય તો શું એ પડકારી શકે છે?
અહીંયા એક બહુ મહત્વનો સુપ્રીમ કોર્ટનો કેસ આડો આવે છે, મેક્લસ્કી વર્સિસ કેમ્પ. આ કેસમાં કોર્ટ સમક્ષ આંકડાકીય પુરાવા રજૂ થયા હતા કે મૃત્યુદંડની સજા આપવામાં પણ વંશીય ભેદભાવ થાય છે.
ઓહ,
પણ કોર્ટે શું કહ્યું કે આખી સિસ્ટમમાં ભેદભાવ છે એવા આંકડા પૂરતા નથી. જો કોઈને ભેદભાવનો દાવો કરવો હોય તો તેણે સાબિત કરવું પડે કે એના પોતાના કેસમાં કોઈ ચોક્કસ અધિકારીએ જાણી જોઈને ઈરાદાપૂર્વક વંશીય ભેદભાવ કર્યો હતો.
પણ આવો ઈરાદો સાબિત કરવો તો લગભગ અશક્ય જેવું કહેવાય.
બરાબર. એટલે આ નિર્ણય એક રીતે સિસ્ટમમાં જે વ્યાપક ભેદભાવ છે એને કાનૂની રક્ષણ આપી દીધું.
અને આ સિસ્ટમની અસર, મારો મતલબ, એ ખાલી જેલની સજા પૂરી થાય ત્યાં સુધી નથી રહેતી, ખરું ને? તમે પહેલા અદૃશ્ય દંડની વાત કરી હતી.
હા, અને આ કદાચ આખા પુસ્તકનો સૌથી વધુ ચિંતા કરાવનારો ભાગ છે. જેલમાંથી છૂટ્યા પછી પણ એ વ્યક્તિ પર કાનૂની અને સામાજિક પ્રતિબંધોનો એટલો મોટો બોજ રહે છે જેને એલેક્ઝાન્ડર કોલેટરલ કોન્સિક્વન્સીસ કે અદૃશ્ય દંડ કહે છે.
અને આ જીવનભર ચાલે છે.
હા, ઘણા રાજ્યોમાં જો તમારો ગુનાહિત ઇતિહાસ હોય તો તમે મતદાન નથી કરી શકતા. તમને સરકારી મકાન કે ફૂડ સ્ટેમ્પ્સ જેવી પાયાની જરૂરિયાતો માટેની સહાય નથી મળતી. નોકરી મેળવવી તો લગભગ અશક્ય બની જાય છે, કારણ કે મોટાભાગની અરજીઓમાં પૂછવામાં આવે છે કે તમારો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. એ બોક્સ પર ટિક કરતા જ તમારી અરજી કદાચ બાજુ પર મુકાઈ જાય.
શિક્ષણ માટે લોન કે કોઈ ધંધો કરવા માટે લાયસન્સ મેળવવામાં પણ તકલીફ પડે.
બધી જ જગ્યાએ આ બધું મળીને વ્યક્તિને કાયમ માટે સમાજના હાશિયામાં ધકેલી દે છે. એક અદૃશ્ય જેલમાં જીવતા હોય એવું લાગે.
પુસ્તકના છેલ્લા ભાગોમાં એલેક્ઝાન્ડર આ જે નવી સિસ્ટમ છે અને જૂના જમાનાના જે જિમ ક્રો કાયદા હતા એ બંને વચ્ચે સીધી સરખામણી કરે છે. આ સરખામણી કઈ રીતે બંધ બેસે છે? શું ખરેખર આટલી સમાનતા છે?
હા, સમાનતાઓ ઘણી અને ચોંકાવનારી છે. ઐતિહાસિક રીતે જુઓ તો બંને વ્યવસ્થાઓ ક્યારે આવી? જ્યારે હશ્વેત સમુદાય થોડી પ્રગતિ કરી રહ્યો હતો ત્યારે એના પ્રતિક્રિયા રૂપે.
અચ્છા.
બીજું, બંને કાયદાકીય રીતે ભેદભાવને મંજૂરી આપે છે. પહેલા ચામડીના રંગના આધારે ભેદભાવ થતો હતો, હવે ગુનેગારના લેબલ હેઠળ થાય છે. પણ પરિણામ તો એ જ છે.
એટલે કે એકવાર ગુનેગારનું લેબલ લાગી ગયું પછી રોજગાર, આવાસ, મત આપવાનો અધિકાર, આ બધામાં ભેદભાવ કરવો જાણે કાયદેસર બની જાય છે.
બરાબર, જેમ જૂના જિમક્રોમાં હતું. ત્રીજું, બંને સિસ્ટમોએ મોટા પાયે આફ્રિકન અમેરિકનોને રાજકીય પ્રક્રિયામાંથી બહાર રાખ્યા છે અને સામાજિક તથા આર્થિક રીતે અલગ પાડ્યા છે. જ્યુરીમાં પણ સેવા ના આપી શકે.
પણ આ નવી સિસ્ટમ જૂની કરતાં જુદી કઈ રીતે છે અને કદાચ વધુ ખતરનાક કેમ છે? પેલી રંગભેદહીનતાની વાત અહીં કેવી રીતે લાગુ પડે છે?
આજ એની સૌથી કપટી, મતલબ કે ખતરનાક બાબત છે. જૂનો જિમ ક્રો ખુલ્લેઆમ વંશીય હતો. એના કાયદા સીધા કાળા અને ગોરા વચ્ચે ભેદ પાડતા હતા, એ સ્પષ્ટ હતું.
હા,
પણ આ નવી સિસ્ટમ એ ક્રાઇમ કંટ્રોલ, ડ્રગ્સ મુક્ત સમાજ, કાયદો અને વ્યવસ્થા આવી બધી તટસ્થ લાગતી ભાષાનો ઉપયોગ કરે છે. એના કાયદામાં ક્યાંય વંશ કે જાતિનો ઉલ્લેખ જ નથી હોતો.
બરાબર. અને લોકો સમક્ષ એની વંશીય અસરો ઉજાગર કરવી પણ અઘરી બને છે, કારણ કે દેખીતી રીતે તો બધું બરાબર લાગે છે. આ રંગભેદહીનતાનો જે દેખાવ છે એ જ એને ટકી રહેવામાં મદદ કરે છે. એ વધુ મજબૂત છે કારણ કે એ છુપાયેલી છે.
તો પછી આનો ઉકેલ શું હોઈ શકે? શું અત્યારે જે નાગરિક અધિકાર સંગઠનો કામ કરે છે કે કાનૂની લડાઈઓ ચાલે છે એ પૂરતી છે?
એલેક્ઝાન્ડરનું માનવું છે કે આ પરંપરાગત રીતો હવે અપૂરતી છે.
કેમ?
કારણ કે આ સમસ્યા ખાલી થોડા ખરાબ કાયદાઓ કે પછી થોડા પૂર્વગ્રહવાળા અધિકારીઓની નથી, આ તો આખી સિસ્ટમના માળખામાં વણાઈ ગયેલી સમસ્યા છે. એટલે નાના નાના સુધારા કરવાથી મૂળભૂત પ્રશ્ન હલ નહીં થાય.
તો પછી એમની દ્રષ્ટિએ શું કરવાની જરૂર છે? કોઈ રસ્તો સૂચવે છે?
હા, તે એક નવા જ પ્રકારના પાયાના સ્તરેથી શરૂ થતા સામાજિક આંદોલનનું આહ્વાન કરે છે.
નવું સામાજિક આંદોલન?
હા, એવું આંદોલન જે આ મુદ્દાને ફક્ત અમુક લોકોના નાગરિક અધિકારોનો પ્રશ્ન ન ગણે પણ સમગ્ર સમાજ માટે, આખા રાષ્ટ્ર માટે એક નૈતિક અને માનવીય સંકટ તરીકે જુએ.
અચ્છા.
તેમના મતે સૌથી પહેલા તો લોકોની વિચારસરણી બદલવાની જરૂર છે
પેલું ડ્રગ્સ સામેનું યુદ્ધ છે એને સમાપ્ત કરવાની જરૂર છે, અને સજા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કરુણા, સારવાર અને પુનર્વસન પર ધ્યાન આપવું જોઈએ.
ખૂબ જ ઊંડાણપૂર્વકની વાત છે આ. ચાલો આટલી ચર્ચા પછી આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ટૂંકમાં તારવીએ. પહેલો સંદેશ શું લાગે છે?
મારા મતે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે વંશીય ભેદભાવ કે જુલમની જે વ્યવસ્થાઓ હોય છે એ સ્થિર નથી હોતી, એ બહુ અનુકૂલનશીલ હોય છે. સમય સાથે પોતાનું રૂપ બદલીને પણ ટકી રહેવાનું એ જાણે છે. ગુલામી ગઈ તો જિમક્રો આવ્યો, જિમક્રો ગયો તો આ નવી સિસ્ટમ આવી.
હા, અને જો મહત્વનો મુદ્દો પેલી રંગભેદહીનતાની ભ્રામકતાનો છે. કાયદા કે નીતિઓ કાગળ પર ભલે તટસ્થ દેખાય પણ એની અસરો, એના પરિણામો ખૂબ જ ભેદભાવપૂર્ણ હોઈ શકે છે. એટલે આપણે ખાલી કાયદાના શબ્દો પર ન જવું જોઈએ પણ એની વાસ્તવિક અસર શું થાય છે એ જોવું જોઈએ.
ત્રીજું, આજે સામૂહિક કેદની આખી વ્યવસ્થા છે એનો મુખ્ય હેતુ કદાચ ગુનાખોરી રોકવાનો ઓછો અને અમુક ચોક્કસ સમુદાયોને નિયંત્રિત કરવાનો અને એમને હાંસ્યામાં રાખવાનો વધુ બની ગયો છે. પેલું ડ્રગ્સ સામેનું યુદ્ધ આનું ઉત્તમ ઉદાહરણ છે, જેનો અમલ ખૂબ જ પક્ષપાતી રીતે થયો, ભલે ડ્રગ્સનો ઉપયોગ બધી જાતિઓમાં સરખો હોય.
અને ચોથો મુદ્દો જે ખરેખર હચમચાવી દેનારો છે તે પેલી અદૃશ્ય સજાઓ દ્વારા કાયમી બીજા વર્ગના નાગરિકોનું નિર્માણ. મતલબ જેલમાંથી છૂટ્યા પછી પણ એ વ્યક્તિ ક્યારે સમાજનો સંપૂર્ણ હિસ્સો બની જ નથી શકતી. આ વાત આપણને આપણા સમાજમાં પણ વિચારવા પ્રેરે છે. આપણે ત્યાં પણ ઘણીવાર પ્રણાલીગત મુદ્દાઓ જોવાને બદલે વ્યક્તિગત દોષારોપણ પર વધુ ધ્યાન આપીએ છીએ.
બરાબર, અને આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે સીધા મગજમાં ઉતરી જાય. એક યાદગાર વિચાર છે જે લગભગ આખા પુસ્તકનો સાર કહી દે છે. આપણે અમેરિકામાં જાતિગત વર્ગ વ્યવસ્થાનો અંત નથી કર્યો, આપણે ફક્ત તેની પુનઃરચના કરી છે.
હા, બહુ શક્તિશાળી વાક્ય છે.
બીજો એક વિચાર જે જૂના અને નવા ભેદભાવને જોડે છે તે પણ મહત્વનો છે. આજે ગુનેગારો સાથે લગભગ એ જ બધી રીતે ભેદભાવ કરવો કાયદેસર છે જે રીતે એક સમયે આફ્રિકન અમેરિકનો સાથે ભેદભાવ કરવો કાયદેસર હતો. એકવાર તમારા ઉપર ફેલન ગુનેગારનું લેબલ લાગી જાય, પછી ભેદભાવના જૂના સ્વરૂપો, રોજગાર, આવાસ, મત આપવાનો અધિકાર, એ બધું અચાનક કાયદેસર બની જાય છે.
આ બતાવે છે કે કેવી રીતે ખાલી લેબલ બદલીને ભેદભાવને ચાલુ રાખવામાં આવ્યો છે. અને પેલી ડ્રગ્સ નીતિની ભૂમિકા પર પણ એક સ્પષ્ટ વાક્ય છે. ડ્રગ્સ સામેના યુદ્ધ કરતા યુનાઇટેડ સ્ટેટ્સમાં રંગીન લોકોની પદ્ધતિસરની સામૂહિક કેદમાં બીજું કશું વધુ યોગદાન આપતું નથી.
આ બધા વિચારો આપણને સપાટી નીચે જે ચાલી રહ્યું છે એ જોવા માટે મજબૂર કરે છે.
તો આ બધી જાણકારીનો, આટલી ઊંડી ચર્ચાનો વ્યવહારમાં શું ઉપયોગ? એક સામાન્ય માણસ આમાંથી શું શીખી શકે? અથવા પોતાના જીવનમાં, પોતાના સમાજમાં કંઈક બદલાવ લાવવા શું કરી શકે?
અનેક સ્તરે વિચારી શકાય છે. જુઓ, એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણા સ્થાનિક સ્તરે કોણ ચૂંટાઈ રહ્યું છે એના પર ધ્યાન આપી શકીએ. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા પદો પર, જેમ કે સરકારી વકીલ હોય, પોલીસના વડા હોય કે ન્યાયાધીશ હોય, એમની નીતિઓ શું છે એ જાણવાનો પ્રયાસ કરી શકાય, સવાલ પૂછી શકાય.
અને મતદાનના અધિકારની વાત હતી.
હા, જે લોકોનો મત આપવાનો અધિકાર ગુનાયત ઇતિહાસને કારણે છીનવાઈ ગયો છે એમને એ અધિકાર પાછો અપાવવા માટે જે પ્રયાસો થતા હોય એને સમર્થન આપી શકાય.
અને વ્યવસાયિક કે સામાજિક સ્તરે કોઈ નોકરી આપતું હોય કે સમાજમાં કામ કરતું હોય એ શું કરી શકે?
હા, જેમ કે નોકરી આપતી વખતે પેલી બેન ધ બોક્સ નીતિ અપનાવી શકાય, એટલે કે અરજી ફોર્મમાંથી શરૂઆતમાં જ ગુનાયત ઇતિહાસ વિશેનો પ્રશ્ન કાઢી નાખવો, જેથી વ્યક્તિને પહેલા એની લાયકાત બતાવવાનો મોકો તો મળે.
બરાબર.
બીજું, જે લોકો જેલમાંથી પાછા સમાજમાં આવે છે એમના પુનઃસ્થાપન માટે જે કાર્યક્રમો ચાલતા હોય, જેમ કે એમને રહેઠાણ શોધવામાં મદદ કરવી, નોકરી માટે તાલીમ આપવી, એમને ટેકો આપી શકાય અને સમાજમાં આ મુદ્દે જાગૃતિ ફેલાવી શકાય.
અને આપણે જે ભાષા વાપરીએ છીએ તેમાં પણ કંઈક ફેરફાર લાવી શકાય, જેમ કે પેલું ગુનેગાર લેબલ.
ચોક્કસ, ભૂતપૂર્વ ગુનેગાર, એક્સ કોન કે કેદી જેવા શબ્દોને બદલે આપણે પહેલા કેદ થયેલ વ્યક્તિ, ફોર્મલી ઇનકાર્સરેટેડ ઇન્ડિવિજ્યુઅલ જેવા શબ્દો વાપરી શકીએ. આ શબ્દો વ્યક્તિની ઓળખને ફક્ત એના ભૂતકાળ સાથે જોડી નથી દેતા પણ એની માનવતા પર ભાર મૂકે છે. આવા નાના લાગતા ફેરફારો પણ માનસિકતા બદલવામાં મોટી અસર કરી શકે છે.
આટલી બધી વાતો પછી અને આટલી ઊંડી ચર્ચા પછી જો હું તમને પૂછું કે તમારા માટે વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી સૌથી મહત્ત્વની શીખ શું રહી અથવા સૌથી વધુ આશ્ચર્યજનક વાત કઈ લાગી, મારા માટે તો સાચું કહું તો સૌથી વધુ ચોંકાવનારું એ હતું કે કેવી રીતે રંગભેદહીનતાનો જે વિચાર છે એ પોતે જ એક પડદો બની શકે છે જેની પાછળ આટલો ઊંડો આટલો પ્રણાલીગત ભેદભાવ છુપાયેલો રહી શકે. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે કાયદા સમાન છે એટલે બધું બરાબર છે, પણ આ પુસ્તક બતાવે છે કે ભેદભાવ કેટલો ચાલાક અને કેટલો અનુકૂલનશીલ હોઈ શકે છે. એ ખરેખર વિચારતા કરી મૂકે એવી વાત છે.
અને મારા માટે પેલી અદૃશ્ય સજાઓ, કોલેટરલ કોન્સિક્વન્સીસ, એની વ્યાપકતા અને એની કાયમી અસર સૌથી વધુ પ્રભાવશાળી રહી. મતલબ તે ફક્ત જેલવાસનો સમય નથી, પણ એ તો આખી જિંદગી ચાલતી સજા છે જે વ્યક્તિને સમાજમાં ફરીથી પગભર થતા રોકે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે ખાલી કાયદાને આંકડાઓથી આગળ વધીને એના માનવીય પરિણામો જોવા જોઈએ. આ ખાલી અમેરિકાની વાત નથી, પણ મને લાગે છે કે સત્તા, કાયદો અને ન્યાય વચ્ચેના જે સંબંધો છે એના વિશે આ એક સાર્વત્રિક પાઠ છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.